నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వంజాయాణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
પોતાના જ કરીને જાણે છે આ મારા જ છે.
બસ આ ભૂલ બારાપણું રાખ્યું ગર્ભાવમાં, બસ
જેટલું ચોખ્ખું છે કર્મ સંયોગ જનિત પર્યાય
એમાં પોતા પણ હોય.
તેમને પોતાના જ કરીને જાણે છે અને તે રૂપે જ પ્રવર્તે છે.
પણ પોતાના માને તે રીતે
પ્રવર્તે બસ હે ઉપાદે જાણતો નથી. આ હે છે
પ્રમાણે
અનંત કાળ ભ્રમણ કરતા.
અનંત કાળ કેવો? ભૂતકાળની કાળની કોઈ આદિ નથી. આ તો ભૂતકાળની વાત કરે છે કે અનંત કાળ ગયો પરભાવને પોતાના માનતા એમ. હવે ચૌડું પાછું થાય છે. જો
જ્યારે થોડો સંસારીએ થોડો
અનંત સંસાર ગયો ને, હવે અલ્પ રહ્યો ભોગ જવાને થોડો કાળ બાકી છે. હવે બસ ત્યાં કામ બાકી નથી.
પરમ ગુરુ નો ઉપદેશ પામે છે. ઉપદેશ એવો છે કે હે જીવ,
જેટલા
છે જે શરીર, સુખ દુઃખ, રાગ દ્વેષ મોહ, જેમને તું પોતાના કરીને જાણે છે અને એમાં રસ થયો છે, તે તો સગડા એ તારા નથી.
તારા નથી,
સગડા એ તારા નથી.
એવો સરસ ઉપદેશ આપ્યો ગુરુએ. ભલે અનંત કાળ ગયો, હવે થોડો કાળ રહ્યો છે, ત્યારે પરમ ગુરુ મળે છે અને ઉપદેશ આપ્યો ભેદ જ્ઞાન નો કે આ તારા નથી. તું મારા મારા માની બેઠો છો પણ તારા નથી બાપુ.
ઉપાધિ
વ્યાધિ ને ઉપાધિ, ઉપાધિ એટલે બહાર ની ચીજ છે બધી. બહુ સરસ વિધિ છે આ કળશ માં. આ કળશ વેદના નું છે એકદમ પ્યોર.
ત્યારે એવું વારંવાર સાંભળતા જીવ વસ્તુ નો વિચાર ઉપજ્યો.
આ બધી સ્વતંત્ર કૃતિ છે, પૂરી સંસ્કૃતની આમાં ક્યાંય એક શબ્દ સંસ્કૃત નો નથી. જો આ પાના ઉપર જો તમે, ક્યાંય સંસ્કૃત છે એનો અર્થ કરીને પછી વિસ્તાર કર્યો એમ નથી. સ્વતંત્ર કૃતિ છે એવું વારંવાર સાંભળતા જીવ વસ્તુ નો વિચાર ઉપયો, નવ તત્વ નો વિચાર એવો નહીં,
જીવ વસ્તુ નો વિચાર ઉપયો.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખતા. બીજું કહીએ કે કર વિચાર તોફાન વિચાર નો આવી છે, જીવ વસ્તુ નો વિચાર ઉપજો. કે
જીવ નું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે.
જો જીવ નું લક્ષણ ઉપયોગ છે એમ નથી કર્યું, એમ કહ્યું એમ પૂછું. જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે. લક્ષણ પણ કેવું બાંધો, ટંકોત્કીર્ણ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, દ્રષ્ટિના વિષયનો ભેદ. લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે,
જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે. તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી. બસ ઇતના તો બસ
છે, જીવની નથી ઉપાધિ, કર્મ સંયોગની ઉપાધિ છે.
કર્મ સંયોગની ઉપાધિ છે. આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકલ વિભાવ ભાવનો ત્યાગ છે.
બોલો, બધું રહી ગયું ને ત્યાગ થઈ ગયો. કપડાની માફક કપડું રહી ગયું ને ત્યાગ થઈ ગયો. જો અમારે પાછો ખુલાસો કરે છે, સકળ વિભાવ ભાવનો ત્યાગ છે. શરીર સુખ દુઃખ જેમ હતા
તેમ જ છે, એ તો તે એમ જ છે.
એનો ત્યાગ ક્યાં થયો? શરીરનો કે સુખ દુઃખનો? લાબેન ને ભલે શરીર ની છે સુખ દુઃખ છે, એ મારું
નથી,
હું એને જાણતો નથી ને, એટલે વેદના થતા મમતા છૂટે અને સંયોગ તો રહી જાય. એમ કપડું રહી ગયું અને મારા પણ છૂટ્યું તો ત્યાગ ઘટે છે.
કપડું પહેરેલું જ છે તોય ત્યાગ ઘટે છે.
કોઈ એમ કે ભાવ ને એને દ્રવ્ય ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો એમ નથી, બતાવે છે એમાં. કપડું રાખે તો મમતા રહી જાય છૂટે નહીં, તો ખોટું છે એમ મારું તમને કેવું. ખ્યાલ આવ્યો? કોઈ એમ કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જયારે કપડા આપી દઈએ ત્યારે એની મમતા છૂટે કે નહીં, કપડું રહી જાય ને મમતા છૂટી જાય. મમતા છે, મમતા છૂટી જાય છે ભલે કપડું રહીએ. મારા પણ છૂટી ગયું, મારા પણ નાયક માર્યું, એકમાં મારા પણ આવ્યું તો બધામાં મારા પણ છૂટી ગયું. હા, એક વાત તમને માર્મિક કરું છું, સમજી ગયા?
લોકો એમ કહે છે કે નિમિત્ત નો ત્યાગ કરતા અહીંયા નિમિત્ત નો ત્યાગ કરીએ બહારમાં તો પછી અહીંયા નૈમિત્તિક નો ત્યાગ,
ત્યારે નિમિત્ત નો ત્યાગ થાય, નૈમિત્તિક નો ત્યાગ થાય. નિમિત્ત હોય ને નૈમિત્તિક નો ત્યાગ થાય ન બને એમ, એટલે કહ્યું કે એમાં નિયમ નથી,
નિયમ નથી,
એમાં નિયમ નથી. આવું હોય છે, જુગાડ નું તો બીજું હોય છે, પણ આ તો એક માર્મિક વાત એમ છે કે કપડું રહી ગયું ને ત્યાગ ઘટે છે. હજી કપડું આપ્યું નથી, કપડું આપી દઈએ તો તો ત્યાગ ઘટે કે નહીં? કપડું રહી ગયું હોય ત્યાગ ઘટે એમ. શરીર રાગ દ્વેષ સુખ દુઃખ રહી ગયા, જેવા છે તેવા જ છે, એમાં એવું ને?
જેમ હતા તેમ જ છે.
આશ્રમ રહી ગયો, રાગ રહી ગયો આશ્રમ, પણ રાગ નો રાગ ગયો, મિથ્યા તો ગયું. મિથ્યા તો અવરત કશાય નહીં યોગ, મિથ્યા તો જાય છે, અવરત ભાવ રહી જાય છે. પાપના પરિણામ ને પણ મારા પણ છૂટી ગયું. આનંદની વાત છે, કોઈ સમજે જ નહીં.
ભાઈ બધા એમ જ માને છે કે આ મકાન મારું છે બસ, ને ક્યાં ગ્રહણ થયું મકાન નું એ કોઈને ખબર જ નથી. ગ્રહણ તો અંદર માં થયું ને, મકાન મારું છે, અહીંયા ગ્રહણ થયું તો અહીંયા ત્યાગ ના કરે, મકાન દાન માં આપી દે પછી મકાન નું ત્યાગ થાય.
એટલે મારું કેવું એ છે કે ત્યાગ ગ્રહણ ભાવ આશ્રિત છે, આખું જૈન દર્શન ભાવ પ્રધાન છે, પરિણામે બંધ અને પરિણામે મોક્ષ એમ છે. મેં ઘણા વર્ષો પહેલા શ્રીમદ નું વાંચેલું જોતો ખંભા, ત્યારે મોટા અક્ષરે લખ્યું હતું ભીતું પર, પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. પછી એના સમયસારમાં ઘણી જગ્યાએ આવે છે પરિણામે બંધ અને બે આવે છે મોક્ષ, પણ હમણાં આ વાંચ્યું દ્રષ્ટ પાઉં અને ચોખ્ખા શબ્દો આવ્યા એ છે પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. એટલે શ્રીમદ નું વાક્ય યાદ આવ્યું મને બરાબર છે. એટલે શ્રીમદ ને ઘણો પરિચય દિગમ્બર શાસ્ત્ર નો પણ થઈ ગયો. આખી રમત પરિણામ ઉપર છે, દ્રવ્ય ઉપર નથી. હવે રાજપાટ છોડી દીધું છે, દ્રઢલી ગયું નહીં, મમતા લઈ ગયો, મેં છોડ્યું, મારું હતું ને મેં ત્યાગ કર્યો ને,
તો ગલતી વાત ને
ગલતી હે. મમતા છૂટી જાય ને જ્ઞાન પ્રગટ થઈ જાય, એનું નામ જ્ઞાન પ્રત્યાખ્યાન.
સ્વરૂપ નો
ભાવ નો ત્યાગ થયો ને, મિથ્યાત્વ નો ત્યાગ થયો, મમતા નો ત્યાગ થયો ને, સ્વરૂપ નો ગ્રહણ અને વિભાવ નો ત્યાગ થયો, એક તો છૂટી ગયું. એટલે એ જરા અત્યારે થોડો વિસ્તાર કર્યો એમ. લોકો એકાંતે નિમિત્ત નૈમિત્તિક થી તો ત્યાગ થાય એમ નથી, એકાંત એમ નથી, કથન થી તો ઠીક છે. એ તો એ પ્રકારે એનો અવલંબન છે તો એને છોડી તો ભાવ નો ત્યાગ થશે એ 265 માં આવે છે સંસારમાં. એ જુદો વિષય, આ જુદો વિષય. કપડું રહી ગયું આપણને એમ થાય કે કઈ આપણે ત્યાગ કરશું જયારે ત્યારે ધર્મ થશે, ને ગ્રસ્ત અવસ્થામાં ત્યાગ તો કરી શકતા નથી, તો આપણે ધર્મ જ ન થાય, ત્યાગી ને થાય એટલે એમાં રહી જાય. આમાં પાછું સિદ્ધાંતમાં લખું બેન, કર્મ સંયોગ ઉપર આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવ ભાવ નો ત્યાગ છે. શરીર સુખ દુઃખ જેમ હતા
તેમ જ છે,
જેમ કપડું જે મળતું એમ જ છે, ને આ એમ જ છે સંયોગ. પરિણામો થી ત્યાગ છે, દ્રવ્ય થી ત્યાગ નથી. દ્રવ્ય નો ત્યાગ તે ત્યાગ નથી, પરિણામ નો ત્યાગ તે ત્યાગ છે. પરિણામો થી ત્યાગ છે, કેમ સુકામ
કે સ્વામિત્વ પણ છૂટી ગયું છે. બહુ બઢિયા,
સ્વામિત્વ બેચી ઈચ્છા
પણ દ્રવ્ય છૂટી ગયા એમ નથી કહ્યું, સ્વામિત્વ પણ છૂટી ગયું.
સ્વામિત્વ દ્રવ્ય કેમ રહી ગયું,
સ્વામી
તો પણ હું છું છું સુખદુખ રહી ગયું, શરીર રહી ગયું, બેંક બેલેન્સ રહી ગયું, બધું રહી ગયું, દીકરા દીકરી બધું રહી ગયું, કપડા રહી ગયા, બધું રહી ગયું. સામે પણ છૂટ્યું બહાર નહીં.
મારો તો એક શુદ્ધ ચિદ્રૂપ છે.
વેદનાની વાત કોઈ પેલા તો બધી વેદનાની વાત છે.
અદભુત છે, સરસ.
સ્વામી પણ છૂટ્યું. આનું નામ અનુભવ છે. આનું નામ સમ્યક્ત
છે.
બોલો, સંયોગ રહી ગયા અને સ્વયંમાં આત્મબુદ્ધિ છૂટી ગઈ. મારા પણ છૂટી ગઈ.
આ પ્રમાણે દ્રષ્ટાંતની માફક ઉપજી છે દ્રષ્ટિ, અર્થાત શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ જેને એવો જે કોઈ જીવ છે તે અનાદિકાળથી ચાલ્યા આવતા જે કર્મ પર્યાય સાથે એકત્વપણાના સંસ્કાર તે રૂપે પરિણમતો
નથી. અનુભવ થયો, સમ્યક થયો, સ્વામી પણ ઓછી છું, તે રૂપે પરિણમતો
નથી.
સ્વામી પણ પરિણમતો
નથી, મારા પણ પરિણમતો. કોઈ જાણશે કે જેટલા પણ શરીર સુખ દુઃખ રાગ દ્વેષ મોહ છે તેમની ત્યાગ બુદ્ધિ કંઈક અન્ય છે, કારણરૂપ છે. તથા શુદ્ધ ચિદ્રૂપ માત્ર નો અનુભવ કઈક અન્ય છે, કાર્યરૂપ છે. અચ્છા, તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ દ્વેષ મોહ શરીર સુખ દુઃખ આદિ વિભાવ પર્યાય રૂપ પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણમન રૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપ નો અનુભવ થતો
નથી.
એક સમયે તેથી જે કઈ છે તે એક જ કાળ, વાહ વાહ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. તેથી જે કઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. હવે જેને શુદ્ધ અનુભવ થયો છે તે જીવ જેવો છે તેવો જ કહે છે.
એમ કહ્યું કે આનો ત્યાગ થયો, આનો ત્યાગ થયો તો આનું ગ્રહણ થયું. એ કારણ ના કાર્ય એમ નથી. મિથ્યાત્વનો ત્યાગ થાય તો સમ્યક દર્શન થાય એમ નથી. શુદ્ધ આત્માનો અનુભવ થાય તો સમ્યક દર્શન થાય, એટલે ઓની આરે કારણ કાર્ય નથી એમ કહેવા માંગે છે. ભલે એવું હોય છે પણ એની આરે કારણ કાર્ય કઈ નથી એમ એવો પ્રશ્ન ઉઠાવ્યો ને. કોઈ જાણ છે કે જેટલા પણ તું રાખ તેની ત્યાગ બુદ્ધિ કઈ ગણ્ય છે, કારણરૂપ છે. ચિદ્રૂપ ભાવનો અનુભવ કઈ ગણ્ય છે, કાર્યરૂપ છે. તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ દ્વેષ મોહ શરીર સુખ દુઃખ આદિ વિભાવ પર્યાયનું પરિણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણામરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેનો અનુભવ છે. સમય એક છે, તેથી જે કઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. એટલે કારણ કાર્ય કેવું ઉપચાર નું કથન છે.
પરિણામમાં
એક જ પરિણામ. સાંજે લખ આવ્યું અને રાતને દેહ નું લખ છૂટી જાય. બસ છે આ ઉભું કર સારું ગયું. કપડું રહી ગયું અને ત્યાં સુધી ઘટે છે. સુખ દુઃખ રહી ગયા, શરીર રહી ગયું, આઠ કર્મ રહી ગયા. આઠ કર્મ નો ત્યાગ છે, શરીર નો ત્યાગ, કપડા નો ત્યાગ. પણ તમે સાહેબ કપડા તો પહેર્યા છે, મને તમે પેલા ત્યાગ નહોતો અત્યારે ત્યાગ થયો. તમે કહેતા હતા કે કપડા મારા છે, હવે તો કપડા મારા નથી. એમાં જ છે મૂળ ખૂબી. ત્યાં ઘટે છે, તું તારી નજર કપડા ઉપર છે. હું કપડા છોડીને જંગલમાં જાઉં, નગ્ન થાઉં તો કપડા છોડ્યા એમ નથી. ત્યાં ઘટે છે. આ શ્રદ્ધાનો દોષ છે, મમતા. આ મમતાની વાત છે, પેલી પેલા પાયે
બરાબર.
એમ કહ્યું ને, શરીર સુખ દુઃખ જેમ છે ત્યાગ થઈ ગયું. બોલો,
એમ પેલા કહ્યું ને કે હું હાથને હલાવતો નથી, તો હાથ રોજ નહીં જોઈએ. હવે હલાવતા નથી પછી હાથ હલે છે, આ શું છે? પેલા માનતો હતો કે હું હલાવું છું, માન્યતા નીકળી
ગઈ. ત્યાગ ઘટે છે કે ત્યાગ નું કારણ કે સાબિત પણ છૂટી ગયું. એવી રીતે આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવ ભાવનો ત્યાગ છે. સકળ હો, કોઈ બાકી રેખા નહીં. શરીર સુખ દુઃખ જેમ હતા તેમ જ છે. પરિણામોથી ત્યાગ છે, ભાવથી ત્યાગ છે, દ્રવ્યથી ત્યાગ નથી. ધેનવાણીઓ ભાવ ત્યાગ અને દ્રવ્ય ત્યાગ બે પ્રકારે છે. ભાવ ત્યાગ ને દ્રવ્ય ત્યાગ ને નિયમ રૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે. વાત આપણે કાલ કરી નિયમ રૂપ નિમિત્ત નૈમિત્તિક નથી. ખાસ કરીને શ્રદ્ધા અપેક્ષા ચારિત્ર અપેક્ષા એ ઘટી શકે છે. ચારિત્ર અપેક્ષા એ ઘટી શકે છે. ચારિત્ર અપેક્ષામાં પણ જો એ લગાવે તો દોષ છે, તો દોષ છે.
એમ કે
મુનિ થઈ ગયો છું અને મારે આ રાજપાટ ને બધું મેં ત્યાગ કર્યું છે ને બેઠો છે એમને રાજપાટ ગાદી ઉપર, એમ નથી. ત્યાં એમ નથી, ત્યાં એમ નથી, અહીંયા તો આમ જ છે. વિચાર કરવા જેવો હતો એટલે આપણે થોડી ચર્ચા કરી. અદભુત વાત છે જૈન દર્શન. કોઈને આ ખબર નથી કે ગ્રહસ્થામાં ત્યાગ ન હોય, ગ્રહસ્થ અવસ્થા છોડે તો ત્યાગ હોય. લોકા લોકનો ત્યાગ થઈ
ત્યાગ થઈ ગયો.
સ્વામી પૂછ્યું છે, બસ મારું નથી પરાયો ભાવ છે, મારો તો નાયક ભાવ છે. આ જૈન દર્શન ભાવ ત્યાગ,
ભાવ ત્યાગ હોય
પછી પછી દ્રવ્ય ત્યાગ હોય અને પછી ભાવ ત્યાગ. ચારિત્ર અપેક્ષા એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બરાબર છે. પેલા નંબરની આ વાત છે. પછી જેમ કે રાત્રિ ભોજનનો ત્યાગ હોય તો સામે ભાવનો પણ ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, એ બે ઘટે એમ. ચારિત્ર અપેક્ષા એ ત્યાગ છે, દ્રષ્ટિ અપેક્ષા એ ત્યાગ છે. પરિણામ આમાં લે પૂછે, પરિણામ શોધવા પ્રશ્ન.
પરિણામોથી ત્યાગ છે,
પરિણામોથી ત્યાગ છે, દ્રવ્યથી ત્યાગ નથી. કેવા શબ્દો થોડી થોડી મૂકે છે. પરિણામ થી બંધ થતો હતો મમતા થી, મમતા છૂટી ગઈ ખલાસ. પછી ઓલો તો ત્યાગ પાછળથી આવશે જ, પરિણામો થી ત્યાગ છે. કેમ કે સ્વામિત્વ પણ છૂટી ગયું છે. આનું જ નામ અનુભવ છે, આનું જ નામ સમ્યક છે, આનું નામ ચારિત્ર છે. એમ લખ્યું નથી,
નહીં નહીં ચારિત્ર કી વાત નહીં આવી.
આ ત્યાગ નું નામ સમ્યક
છે, આનું જ નામ અનુભવ છે.
આનો અનુભવ છે, અનુભવ પૂર્વક જ સમ્યક હોય ને. ચાલો બસ આટલી ચર્ચા ફરીથી થોડી પાંચ મિનિટ કરી લીધી, બે ભાગલા પાડી શ્રદ્ધા અપેક્ષા ને ચારિત્ર. પછી જેમ શ્રદ્ધામાં કટવે છે એમ ચારિત્રમાં કટવે તો દોષ છે. એમાં દ્રવ્યને ભાવ બે નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, જેટલું નિમિત્તનો અવલંબન છૂટે છે એટલો અહીંયા નૈમિત્તિક છૂટે છે, નૈમિત્તિક છૂટે છે એટલું નિમિત્ત પણ સામે છૂટે છે.
એવું
છે ચારિત્રમાં એમ છે. ચર્ચા કરવા જેવી છે, હવે કઈ નીકળે તો સારું. વેઠ કરજો ચર્ચા, પછી કરજો આપણા વચ્ચે, પેલા બે કરી લેજો. જેટલી માત્રામાં અવલંબન આવે છે, જેટલી માત્રામાં વિતરાગતા વધે છે, એટલું રાગ નો અભાવ અને રાગ ના નિમિત્તનો પણ અભાવ જ્ઞાન ચારિત્રમાં એમ છે. જેટલી માત્રામાં રાગ નો સ્વાશ્રય અભાવ થાય એટલી માત્રામાં અહીંયા નિમિત્તનો પણ સંયોગનો પણ અભાવ હોય છે. કોઈ એમ કે સંયોગ ભલે રહ્યા અને મને છઠ્ઠું સાતમું ગુણ સ્થાન આવી ગયું એમ નથી. એમ હાથીના હોદે પણ એમ કે કેવું જ્ઞાન થાય એમ કહે છે સ્થાન પર એમ નથી. એમ માર્ગ આવો છે. એમ શ્રદ્ધા અપેક્ષા એ કહ્યું કે સ્વામી તો પણ છૂટું, સંયોગ રહી ગયા. કેમ કે એમાં તો એમાં તો સીધો દોષ આવે છે. સંયોગ નો ત્યાગ કરે ને સ્વામી તો પણ છૂટે નહીં, એનું નામ દ્રવ્યલિંગી. એમાં તો દોષ આવે છે. ભાવનો ત્યાગ હોય ને સંયોગ હોય તો ત્યાગ બરાબર ઘટે છે.
જંગલમાં
રહેતા હોય, ઘરમાં રહીએ જ નહીં. કોઈ કે ઘરમાં રહીએ છે અને મુનિ દશા છે, ખોટી વાત છે. ટીવી જોતા હોય ને મમ્મી જ મુની છે એ હોય કોઈ દી? તથા પ્રકારનો વિષય ને ક્યાં જીતો છે? દેવી પપ્પાભાઈ નો રાજ નથી. હરી શુદ્ધ સત્ય છે જે દર્શન. ચાલો ત્રીસ બુક કરો. એ લીધું છે 265 માં વિચારિત્રની અપેક્ષા છે. અહીંયા લીધું છે શ્રદ્ધા, ગુરુદેવની વાણી શ્રદ્ધાની અપેક્ષા હતી. પેલા સમ્યક દર્શન પ્રગટ થયા પછી ચારિત્રની વાત હોય છે. સમ્યક દર્શન ન હોય તો ચારિત્ર ક્યાં? નીચે વાર કઈ ન હોય. આ બે ભાગલા પડે ને તો ગ્રસ્ત અવસ્થામાં એને હોપ આવી જાય. કે સમય દર્શન ગ્રસ્ત અવસ્થામાં આ બહાર નો ત્યાગ ન હોય તો અંતરંગ ત્યાગ થતા અનુભૂતિ થઈ જાય,
ધર્મ થઈ શકે છે, ગ્રસ્ત અવસ્થામાં પણ ધર્મ
થઈ શકે છે.
કેટલી મૂંઝવણ નીકળી જાય છે,
મૂંઝવણ નીકળી જાય, બા મારું કહેવાનો ઈ છે, મૂંઝવણ નીકળી જાય, આવી જાય. રામચંદ્રજી બધા બાય નો ત્યાગ કઈ નતો, ત્યાગી હતા, દેવીલિંગી મુનિ ભોગી છે, બહાર નો ત્યાગ હોવા છતાં ભાવ નો પરિણામ થી ત્યાગ નથી.
સ્વામી તો બુદ્ધિ નો ત્યાગ થયો નથી,
બસ મારા પણ રાખ્યું. આ રાજ મારું હતું અને મેં રાજ નો ત્યાગ કર્યો,
મારું હતું ત્યાગ,
એ પૂર્વે મારું હતું, 22 માં મારું થશે. હા હા, એ આવે છે લાકડા દ્રષ્ટાંત અગ્નિ ના,
ઈંધણ ની અગ્નિ નથી,
હા
અગ્નિ નો ઈંધણ
છે. 30 સમય સાર પૂરું છે,
સમયદાર ને કેનારા પણ પૂરા છે,
જયારે વિષય આવે ત્યારે આપણે ચર્ચવું જોઈએ, થોડો તો સ્પષ્ટ થાય. 30મો શ્લોક બોલો બેન, સ્વાગત.
સર્વતઃ સ્વરસ નિરભર ભાવમ ચેતયે સ્વયમહં સ્વસ્મિહમેહમ નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહ શોત ચિદઘન મનિધ્યસ્મિ. ઇહ અહમ એકમ સ્વયં સ્વમ સ્વયં ચેતયે, ઇહ વિભાવ પરિણામો છૂટી ગયા હોવાથી અહમ એટલે અનાદિ નિધન ચિદ્રૂપ વસ્તુ એવો હું એકમ એટલે સમસ્ત ભેદ બુદ્ધિથી રહિત શુદ્ધ વસ્તુ માત્ર શુદ્ધ ચિદ્રૂપ માત્ર વસ્તુને પરોપદેશ વિના જ પોતામાં સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપ આસ્વાદું છું.
પ્રત્યક્ષ ઉપાસવા ચિદ્રુપે પ્રદેશ વિના જ સ્વયં
દ્રવદ્રષ્ટિથી જેવો હું છું એવો હવે પર્યાયમાં સ્વાદ આવે છે.
જો ઉપર કહ્યું ને વિભાવ પરિણામો છૂટી ગયા હોવાથી એટલે મમતા છૂટી
છૂટી,
વિભાવ પરિણામો છે, મારા પણ ઉગ્યું, પારકા ભાવ છે બધા, એમ થતાં ચિદ્રૂપ નો અનુભવ થયો અને સ્વસંવેદન પ્રત્યક્ષ ઉપાસવાનું છું. હવે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જેવો હું છું એવો પર્યાયમાં સ્વાદ આવે છે, જેવો હું છું એવો સ્વાદ આવે છે, એનો અર્થ કર્યો પર્યાયમાં આવે છે. પણ દ્રવ્ય દ્રષ્ટિથી જેવો છું હું છું જ્ઞાનાનંદમય એવો હવે પર્યાયમાં સ્વાદ આવે છે. ઓલો હતો ખરો પણ પર્યાયમાં સ્વાદ નહોતો, મમતા હતી એટલે મમતા ગઈ સ્વાદ આવ્યો, મમતા ગઈ ક્ષમતા આવી તથા પ્રકારની તો સ્વાદ આવ્યો.
કેવી છે શુદ્ધ ચિદ્રુ વસ્તુ, કે અસંખ્યાત પ્રદેશોમાં ચૈતન્યપણાથી સંપૂર્ણ છે સર્વસ્વ જેનું એવી છે.
વ્યાપ્ત છે અસંખ્ય પ્રદેશમાં ચૈતન્ય સ્વરસ નિર્ભર અભાવમ, બરાબર છે,
ચૈતન્ય પણથી સંપૂર્ણ છે સર્વસ્વ જેનું એવી છે,
એવી છે
આ વાત આમ છે. કોઈ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે. પણ એમ નથી, વિચ્યાત કર્મનો રસ પાક મટતા વિચ્યાત ભાવરૂપ પરિણમન મટે છે ત્યારે વસ્તુ સ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે.
વાત કરી લીધી છે ને, પાંચ સમયમાં કર્મનો અભાવ થઈ લે છે ને, અહીંયા એ લીધું ને, વિચ્યાત કર્મનો રસ પાક મટતા એમ એટલે અનુદય થતા અહીંયા વિચ્યાત ભાવરૂપ પરિણમન પણ મટે છે ત્યારે
વસ્તુ સ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ
આવે છે
તેનું નામ
અનુભવ છે. દુઃખનું વેદન હતું એ સુખનું વેદન આવ્યું તે માનવું છે.
વળી અનુભવશીલ જીવ કેવું જેવું અનુભવે છે તેવું કહે છે. અનુભવશીલ જીવ જેવું અનુભવે છે તેવું કહે છે કે મારે દ્રવ્યપિંડ રૂપ અથવા જીવ સંબંધી ભાવ પરિણમન રૂપ મોહ એટલે જેટલા વિભાવ રૂપ અશુદ્ધ પરિણામ તે બધા સર્વથા નથી નથી
એટલે મારા નથી, મારા પણ નથી, એમ મારામાં નથી, દ્રવ્યમાં નથી ને અનુભવમાં નથી, મારા નથી
નથી નથી
નથી નથી બે વાર દ્રવ્ય નથી ને ભાવે
નથી નથી તે બધા સર્વથા નથી નથી. હવે તે જેવો છે તેવો કહે છે કે સમસ્ત વિકલ્પોથી રહિત ચૈતન્યના સમૂહ રૂપ ઉદ્યોત નો સમુદર હું છું. સમસ્ત વિકલ્પોથી રહિત ચૈતન્યના સમૂહ રૂપ ઉદ્યોત નો સમુદર હું છું.
કેવા વિશે
ભાવાતમ છે, કોઈ જાણશે કે બધાયનું નાસ્તિપણું થાય છે. તેથી એમ કહ્યું કે શુદ્ધ ચિદ્રૂપ માત્ર વસ્તુ પ્રગટ છે. કેમ મતલબ
ભાવાતમ છે, કોઈ જાણશે કે બધાયનું નાસ્તિપણું થાય છે. તેથી એમ કહ્યું કે શુદ્ધ ચિદ્રૂપણું માત્ર વસ્તુ પ્રગટ છે.
હા અચ્છા, એમ કે બધાયનું નાસ્તિપણું થાય છે તો આમ કોઈ વસ્તુ જ નથી એવી રીતે નહીં, શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ તો પ્રગટ છે.
છે, બધાયનો નાશ ન થાય, વિભાવનો નાશ થાય, સ્વભાવ તો હોય. હા એમ બરાબર.
શુદ્ધ ચિદ્રૂપ માત્ર વસ્તુ પ્રગટ,
વિભાવની નાસ્તી કહી હતી ને.
હા
નથી પણ એ ભાન થયું, છે પણ એ અજ્ઞાન હતું, નથી પણ એ જ્ઞાન થયું. છે ખરા રાગ ભાવો છે બધા મારામાં, નાસ્તિક કઈ ને નથી નથી, નાસ્તિક સંસ્કૃતમાં છે નથી નથી, મારામાં નથી.
સ્વયમયમપયોગો વિભ્રમાદાત્માત્માનમેકમ પ્રકટિત પરમાર્થે દર્શનો જ્ઞાનોરથે કૃત પરિણામ કૃત પરણ તરિરાત્મા રામ એવ પ્રવર્ત. એ અયમ ઉપયોગ સ્વયં પ્રવર્તક. નિશ્ચયથી જે અનાદિ નિધન છે, નિશ્ચયથી જે અનાદિ નિધન છે, એવું આજ ઉપયોગ એ જીવ દ્રવ્ય
ઉપયોગ નો અર્થ જીવ દ્રવ્ય
કર્યો. નિશ્ચયથી જે અનાદિ નિધન છે એવું આજ જીવ દ્રવ્ય જેવું દ્રવ્ય હતું તેવું શુદ્ધ પર્યાય રૂપ પ્રગટ થયું.
કારણ કાર્ય
બંને શુદ્ધ,
બંને શુદ્ધ છે એમ.
બરાબર. જેવું દ્રવ્ય હતું તેવું શુદ્ધ પર્યાય રૂપ પ્રગટ
થયું.
ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્ય શક્તિ રૂપે તો શુદ્ધ હતું, પરંતુ કર્મ સંયોગ પણ અશુદ્ધ રૂપ પરિણમ્યું હતું. હવે અશુદ્ધ પણ જવાથી જેવું હતું તેવું થઈ ગયું.
અશુદ્ધતા નીકળી ગઈ, ઉપાધિ નીકળી ગઈ, તો દ્રવ્ય તો જેવું હતું એવું પરિણમ્યું.
કેવું થઈ ગયું? કેવું થતા શુદ્ધ થયું? પૂર્વે પૂર્વોક્ત પ્રકારે શુદ્ધ ચિદ્રૂપ માત્રથી ભિન્ન એવા સમસ્ત દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મથી શુદ્ધ ચૈતન્યનું ભિન્નપણું થતા
ભિન્ન થઈ ગયું.
ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણના પાનાને તપાવતા કાલીમાં જતી રહેવાથી સહેજે સુવર્ણ માત્ર રહી જાય છે, તેમ મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ પરિણામ માત્ર જતા સહેજ જ શુદ્ધ ચૈતન્ય માત્ર રહી જાય છે.
મોહ રાગ દ્વેષ એટલે મિથ્યાત્વ અનંતતાનો મોદી લેવા, બસ
સહેજ જ શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ રહી જાય છે. કેવી થતી થકી જીવ વસ્તુ પ્રગટ થાય છે? નિર્ભેદ નિર્વિકલ્પ ચિદ્રૂપ વસ્તુ, નિર્ભેદ નિર્વિકલ્પ ચિદ્રૂપ
એકમનો એકમ નોર્થ કે
એકમનો અર્થ એકમ આત્માનો એકમ એટલે નિર્ભેદ નિર્વિકલ્પ ચિદ્રૂપ વસ્તુ એવો જે આત્માનો આત્મ સ્વભાવ તે રૂપ પરિણમી છે,
સ્વભાવ રૂપે પરિણમી છે. ચિદ્રૂપ એમ જ્ઞાન મેં હતો અને જ્ઞાન રૂપે પ્રણમી ગયો, અજ્ઞાન ટળી ગયો,
તેરો પરણ છે. વળી કેવો છે આત્મા? કે શ્રદ્ધા રુચિ પ્રતીતિ જ્ઞાન એટલે જાણપણ વૃત્તિ એટલે શુદ્ધ પરણતી એવા જે રત્નત્ર તે રૂપે કર્યું છે પરિણામન જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ પરિણતિનો ત્યાગ થતા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા સાક્ષાત રત્નત્રય ઘટે છે.
ચોથા ગુણ સ્થાને રત્નત્રય ઘટે છે એમ કહેવા માંગે છે. એકલું જ્ઞાન દર્શન પ્રગટ નથી થતું, પણ સ્વરૂપ ચારિત્ર આખું રત્નત્રય પ્રગટ થાય છે એમ કહ્યું. અને મિથ્યાત્વનો જ અભાવ થયો છે એમ અવરત કશાય નો યોગ છે હજુ, છતાં પણ રત્નત્રય છે. કોઈ કેમ કે અહીંયા બે જ પ્રકાર છે સમય દર્શન જ્ઞાન ના ચોથે એમ નથી, સ્વરૂપાચાર ચારિત્ર છે. સાક્ષાત રત્નત્રય ઘટે છે એમ
કેવા છે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રકટિત પ્રકટ કર્યો છે. સકલ કર્મ છે લક્ષણ મોક્ષ જેમણે એવા છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એવું કથન તો સર્વ જૈન સિદ્ધાંતમાં છે અને તે જ પ્રમાણ છે. એટલે આ મોક્ષનો માર્ગ મોક્ષનું કારણ પ્રગટ થયું.
હા, મોક્ષનું કારણ પ્રગટ થયું અને ઠીક આ છેલ્લા કળશ છે માંગલિક એટલે કેવળ જ્ઞાનનું મોક્ષ પર્યાય રાગદેશમાં આ કોઈ અભાવ થઈ ગયો અને મોક્ષ થઈ ગયો સાક્ષાત એટલે છેલ્લા માંગલિક માં રીતે લીએ છે એવું લાગ્યું. એટલે મોક્ષ માર પ્રીટો એને મોક્ષ થાય જ એમ નિયમ.
ભાવાર્થમ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું કથન તો સર્વ જૈન સિદ્ધાંત માં છે, તે જ પ્રમાણ છે. વળી કેવો છે શુદ્ધજી? આત્મા રામ પોતે જ છે આરામ. ક્રીડાવન જેનું એવું છે, એવો છે પોતે જ છે ક્રીડાવન જેનું એવો છે.
ઓહો, ક્રીડા કરવાનું ઠેકાણું પોતે જ છે,
પોતે જ છે.
એમાં રમણતા કરે કે ક્રીડા કરે, બહાર જવાની જરૂર નહીં.
આવર્તન છે કે ચેતન દ્રવ્ય અશુદ્ધ અવસ્થા રૂપે પરની સાથે પરિણમતું હતું, તે તો મટ્યું. સાંપ્રત એટલે વર્તમાન કાળે સ્વરૂપ પરિણમન માત્ર છે.
ચલો કળશ આ 32મો છે હવે. અધિકાર પૂરો થાય છે.
આ બહુ સરસ સાંપ્રત સ્વરૂપ પરિણમન. 32 મજ્જંતુ નિર્ભર મમી સમમેવ લોકા આલોક મોચ્છલતિ શાંતરસે સમસ્તા આપ્લાવ્ય વિભ્રમતિ રસકરણી ભરેણ ક્રોન્મગ્ન એષ ભગવાન અવબોધ સિંધુ. સદાકાળ પ્રત્યક્ષપણે ચેતન સ્વરૂપ છે એવો ભગવાન અર્થાત જીવ દ્રવ્ય શુદ્ધાંગ સ્વરૂપ દેખાડીને પ્રકટ થયો. પ્રત્યક્ષ પ્રત્યક્ષ બસ હરેક કલશ માં પ્રત્યક્ષ પ્રત્યક્ષ એક વ્યવહાર તો આવે જ.
હા, પ્રત્યક્ષ તો આવે જ, સ્વભાવથી પ્રત્યક્ષ છે. એને નજર કરે છે એ પ્રત્યક્ષ ફરી થઈ જાય છે. પ્રત્યક્ષ નો આશ્રય કરે તો પ્રત્યક્ષ ફરી પ્રગટ થાય છે. શુદ્ધાંત સ્વરૂપ દેખાડીને પ્રગટ થયો, જેવું એનું મૂળ શુદ્ધ સ્વરૂપ છે એવું દેખાડીને પ્રગટ થયો.
ભાવાર્થ આમ છે કે આ ગ્રંથ નું નામ નાટક અર્થાત અખાડો છે.
અખાડો છે
ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું.
જીવ અધિકારમાં પહેલું શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું એમ સ્વાંગ હવે આવશે. જીવ અધિકારમાં એમ કે છે કે અસ્થિથી જીવનું જેવું સ્વરૂપ છે એવું વર્ણન થઈ ગયું જીવ અધિકારમાં.
હવે સ્વાંગ
શુદ્ધ ચિદરૂપ જ છે, ભાવકર્મ દ્રવ્યકર્મ મોકર્મ થી રહીત છે અનાદિ અનંત એમ કેતા આવીએ છીએ. એ જ વાત છેલ્લા કલશમાં કહે છે.
અહીં પણ પ્રથમ શુદ્ધ જીવનું જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું. કેવો છે ભગવાન? અવબોધ એટલે જ્ઞાન માત્રનું પાત્ર છે સિંધુ. સિંધુ નો અર્થ કર્યો પાત્ર છે.
પાત્ર છે સિંધુ,
જ્ઞાન માત્રનું પાત્ર છે.
જ્ઞાન માત્રનું પાત્ર છે, એમાં જ્ઞાન રહે છે, રાજદેશમાં એમાં રહેતા નથી.
અખાડામાં પણ પાત્ર નાચે છે. અહીં પણ જ્ઞાન પાત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે કે મૂળ થી ઉખાડીને દૂર કરી તે કોણ? વિપરીત અનુભવ મિથ્યાતરૂપ પરિણામ તે જ છે શુદ્ધ સ્વરૂપ આચ્છાદનશીલ અંતર જવનિકા અંદરનો પડદો. તેને મૂળથી દૂર કરીને ભવાદાન છે કે અખાડામાં પ્રથમ જ અંતર જવાની કપડાની હોય છે તેને દૂર કરીને શુદ્ધાંગના છે. અહીં પણ અનાદિકાલથી મિથ્યાત પરિણતિ છે, તે છૂટતા શુદ્ધ સ્વરૂપ પરિણમે છે. બોલો, મિથ્યાત છૂટતા શુદ્ધ સ્વરૂપ પરિણમે
છે. બસ ઈ આછું કપડું હતું, નીકળી ગયું, મૂળ સ્વરૂપ આવી ગયું. ઈ બોલો, પડદો નતો બનાવ્યો તો ભીંડમાં, આમ પડદો શુદ્ધાત્મા બેઠા છે. હાજી, એકલા તત્વથી ભરેલું છે.
તેને દૂર કરવી સુધાંગ. અહીં પણ અનાદિકાળથી મિથ્યાત્વ પરિણતિ છે, તે છૂટતા શુદ્ધ સ્વરૂપ પરિણમે છે. શુદ્ધ સ્વરૂપ પ્રકટ થતા જે કઈ છે તે જ કહે છે. અમી સમસ્તા લોકા શાંત રસે સમમેવ મજ્જંતુ. અમી એટલે જે વિદ્યમાન છે એવા સમસ્તા બધા લોકો, એટલે જીવો જે વિદ્યમાન છે એવા બધા જીવો, જે અતિન્દ્રિય સુખ ગર્ભિત છે એવો શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેમાં એકી વખતે જ મગ્ન થાવ.
બધા જીવો એમ, હા, બધા જીવો એમાં મગ્ન થઈ જાવ,
તન્મય થાવ,
તન્મય થાવ. હા,
ભવાર્તામ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે, ત્યાં જેટલા દેખનારા છે તે બધા એકી સાથે જ મગ્ન થઈ દેખે છે. તેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ શુદ્ધ રૂપ બતાવાયું થકું બધા જીવોએ અનુભવ કરવા યોગ્ય છે.
ચોખ્ખું સ્વરૂપ બતાવ્યું, જેટલા જોવે છે એટલા બધાને અનુભવ કરો. આ રીતે તમે અમે આવા છે, તમે આવા એમ નમૂનો બતાવ્યો હતો.
હવે અનુભવ જેવો છે તેવો કહે છે, નિર્ભરમ અતિશય મગ્નપણે છે.
બસ અનુભવની વ્યાખ્યા કરી,
અતિશય મગ્નપણે છે.
સર્વથા સ્વરૂપમાં ડૂબી ગયો, કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિમિત્તનું લક્ષ નહીં, રાગનું નહીં, ભેદનું લક્ષ નહીં, મૂળ ભેદનું લક્ષ નહીં, એકલા સામાન્ય લક્ષ, મગ્ન થઈ ગયો. જીવનું સ્વરૂપ કર્યું, હવે નાસ્તિથી કે વિધિ નિષેધથી, બહુ સારી વાત કરી લીધી, મને બહુ ગમી. અજીવનું સ્વરૂપ નથી બતાવવું, અજીવને તો જીવ માની બેઠો છો, એટલે આ અજીવ છે પણ જીવ
નથી,
એટલું કેવું છે અમારે. અજીવના જ્ઞાન દ્વારા પણ જીવનું ભાન કરાવવું છે. અજીવને જીવ માની બેઠો છે, બધા પરિણામ અજીવ છે. અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર જ નથી. જીવમાં અજીવની નાસ્તિ છે. એટલે જેટલા આ પરિણામોના પ્રકારો છે એ બધા અજીવ તત્વ છે. જીવમાં અજીવની નાસ્તી છે એવી અસ્થિ જીવની છે. આ અસ્થિનાસ્તી અને કાંત છે અંદરનું. દ્રવ્યમાં પર્યાય નથી, ચૌદ ગુણ સ્તર નથી એટલે પ્રમત્ત પણ નથી કહ્યું ને, જીવમાં નથી. એવો જીવ ઉપાદે છે એવું છું એમ. કોક માને બાકી માનવા તૈયારી જીવ છે. આમ જો તો આમ જોઈએ પર્યાય અપેક્ષાએ તો એ જીવના પરિણામ છે, પણ દ્રવ્ય સ્વભાવની સમીપે જઈને જુઓ તો બધું અજીવ છે. જીવને પરિણામ
પરિણામ ન હોય એ જીવને પરિણામ ન હોય
અપરિણામી છે ને.
બરાબર,
જીવ સામાન્ય જે છે ઉપાદેય તત્વ અપરિણામી છે, પરિણામ ન હોય. અને પરિણામ જે જીવના દેખાય છે એ જીવના પરિણામ નથી પણ અજીવ છે. અજીવના પરિણામ છે, અજીવ છે, અજીવ છે. બસ જીવમાં અજીવ ન હોય, જીવને અજીવ એક ન હોય, જીવને અજીવનું ભેદ જ્ઞાન તે જ્ઞાન છે. જીવને અજીવનું ભેદ જ્ઞાન તે જ્ઞાન છે. બસ એમનો અનુભવ છે. સમર્થ આચાર્ય થઈ ગયા, કોઈની તાકાત નથી.
અને અજીવ કહેવાની કોની તાકાત?
કોની તાકાત?
અજીવ અધિકારમાં આ વર્ણન છે.
અજીવ અધિકાર છે અદ્રવ્ય અધિકાર? ના ના ના, એ નહીં. જીવના પરિણામ અજીવ છે. કેમ કે એ પરિણામ પરના સંઘથી થાય છે, અજીવના સંઘથી ઉત્પન્ન થાય છે, માટે બધા અજીવ છે. પાણીની ઉષ્ણતા અગ્નિથી થઈ ને તો એ અગ્નિ જ છે, પાણી નથી. નિષેધ બુદ્ધિ આવ્યા વિના અને અજીવ મહિના સિવાય જીવમાં આવે નહીં, ના આવે. એને જીવ માને છે એ પરિણામ મારા છે, મારામાં થાય છે. બહુ દ્રષ્ટિનો વિષય હાથમાં આવો બહુ મુશ્કેલ, બહુ મુશ્કેલ. હું જયારે અહીંયા વાંચતો હતો ને ત્યારે અજીવ અધિકાર આવે ત્યારે બહુ પ્રશ્નતા કરો. જીવ કરતા પણ અજીવ અધિકાર ઊંચો છે. કેમ કે એ જીવની ભ્રાંતિ એમાં થઈ છે અને એ જો અજીવ તત્વ ભાસે તો ભ્રાંતિ નીકળી જાય તો જીવ દ્રષ્ટિમાં આવી જાય. કોઈ કે ભાઈ વિધિથી વાત કરો, નિષેધની શું જરૂર? અરે નિષેધ વિના વિધિ હાથમાં નહીં આવે. અસ્થિનાસ્તી અને કાંતિ સમીક એકાંતની પ્રાપ્તિ થાય છે. અસ્થિનાસ્તી અને કાંતિ સમીક એકાંતની પ્રાપ્તિ થાય છે.
આત્મા રામ મનંત ધામ મમ સા
ચોદિતમ ધીરો દાતમનાકુલમ વિલસતિ જ્ઞાનમ મનોલાદય. જ્ઞાનમ વિલસતિ, જ્ઞાન અર્થાત જીવ દ્રવ્ય વિલસતિ, જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ છે કે અહીં સુધી
ભત્રીગાથા સુધી
અહીં સુધી વિધિ રૂપે શુદ્ધાંગ તત્વ રૂપ જીવનું નિરૂપણ કર્યું,
એટલે 32 કળ સુધી શુદ્ધ આત્માની વાત તમે કરી, નિરૂપણ કર્યું વિધિ રૂપે એટલે અસ્થિ રૂપે છે. વિધિ એટલે આવ્યો છે આત્મા, એમ
વિધિ રૂપે શુદ્ધાંગ તત્વ રૂપ જીવનું નિરૂપણ કર્યું,
નિરૂપણ કર્યું 32 કળ સુધી. હવે 33માં કળ થી એમ
હવે તે જીવનું
તેજ જે 32માં કહ્યું તેનો તે જીવ બદલતો નથી. અમારે જીવનું સ્વરૂપ જ કેવું છે, અજીવનું સ્વરૂપ કહેવા માટે આ સમય સારી રચના નથી. સમય સાર એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ જ અમારે કહેવું છે. બધા અધિકારોમાં એકો એક અધિકાર, દસે અધિકાર. કોઈ વખતે વિધિથી કહેશો, કોઈ વખતે નિષેધથી કહેશો, પણ જીવનું જ કહેશો. તમારા લક્ષમાં જીવ જ આવી જાય. હવે તે જ જીવનું જીવ તો તેનો તે જ્ઞાયક ભાવ વાંચો.
હવે તે જીવનું પ્રતિષેધ રૂપે નિરૂપણ કરે છે.
હવે વિધિ શું અને પ્રતિષેધ શું એનો આબે હો ચિતાર આપે છે ટૂંકાણમાં.
તેનું વિવરણ શુદ્ધ જીવ છે, સંકોત્કિરણ છે, ચિત્રૂપ છે એમ કેવું તે વિધિ કહેવાય છે. જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કરમ નો કરમ
પ્રમત અપ્રમત બે કટ નહીં.
પ્રમત અપ્રમત જીવ નથી,
જીવનું સ્વરૂપ નથી,
જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કરમ નો કરમ.
પછી જીવનું સ્વરૂપ કર્મ નો કર્મ જીવના નથી,
ભાવ કર્મ જીવનું
નથી
એમ કેવું તે પ્રતિષેધ કહેવાય છે.
તે જીવનું સ્વરૂપ નથી તો કોનું છે કે અજીવનું સ્વરૂપ છે, અજીવ છે.
બે બાજુથી પાકી કરી,
બે બાજુથી જ પાકું થાય છે. અસ્થિ નાસ્તિ અને કાંતિ, સમય કે કાંતિ પ્રાપ્તિ થાય છે. અસ્થિ અસ્થિ નાસ્તિ અને કાંતિ એમાં ભેદ જ્ઞાન છે. એકલું અને કાંત એમાં ભેદ જ્ઞાન નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ એ અનેકાંત કહેવાય. શાદ્વાત અને કાંત બે ધર્મો અથવા અનંત ધર્મ આવી ગયા. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે જ્ઞાનનો વિષય, પ્રમાણ જ્ઞાનનો વિષય અનેકાંત છે. એ પ્રમાણ જ્ઞાન એમાં અસ્થિનાસ્તિ નથી કરતું, કેમ કે એની શક્તિ નથી. દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે. જીવ દ્રવ્ય રૂપે છે, જીવ પર્યાય રૂપે છે. એ અનેકાંત પ્રમાણ જ્ઞાનનો વિષય. પ્રમાણ જ્ઞાનના વિષયમાં જ નહીં દ્વારા અસ્થિનાસ્તિ વિધિ નિષેધ નહીંમાં હોય, પ્રમાણમાં વિધિ નિષેધ ન હોય. આ અસ્થિ નાસ્તિ અને કાંત ભેદ જ્ઞાન પરક છે. ભેદ જ્ઞાન નો દ્યોતક છે અસ્થિ નાસ્તિ અને કાંત. સ્વપણે છે ને પરપણે નથી. જીવદ્રવ્ય પ્રે છે ને પર્યાય પણ નથી. એમ શુદ્ધ છે ને શુદ્ધ નથી વગેરે વગેરે. આ જૈન દર્શન અનેકાંતના વાદમાં ભરી ગયું. અનેકાંતના સ્વરૂપને સમજ્યો જ્ઞાની વિના અનેકાંત તો યથાર્થ સ્વરૂપ બહાર જ નથી આવતું. બાકી અનેકાંત એક જ પ્રચલિત છે, વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે અનેકાંત. કે આપણે હમણાં સમયસારમાં પૂરું થયું, એમાં દ્રવ્ય પ્રિય સ્વરૂપે અનેકાંત 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 એમ એકાંતે દ્રવ્ય રૂપે નહીં, એકાંતે પર્યાય રૂપે. એ અનેકાંત છે એ જ્ઞાન પ્રધાન છે, અસ્તિનાથી અનેકાંત દ્રષ્ટિ પ્રધાન છે. દ્રવ્ય પ્રિય સ્વરૂપ વસ્તુ અને કાંતિ જ્ઞાન પ્રધાન છે, અને અસ્તિનાથી અને કાંત દ્રષ્ટિ પ્રધાન ભેદ જ્ઞાન છે એમાં.
પરંતુ ફળ છે ભેદ જ્ઞાન પૂર્વક આવો અનેકાંત થાય છે, એ તો ફળ રૂપ છે ને, ભેદ જ્ઞાન તો એમાં છે.
અથવા અજ્ઞાની છે, ભલે પેલા દ્રવ્ય પ્રિયમાં આવે પરથી જ ઉપાડીને, પણ પછી ત્યાં અટકણ નહીં, પ્રમાણ ની બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં એમ. અજ્ઞાની પેલા પ્રમાણ આવે, વસ્તુ દ્રવ્યપ્રિય સ્વરૂપ છે, બહારથી જુદો પડી ગયો, પણ એમાં અટકવાનું નથી, એમાં અસ્થિનાસ્થ્ય અને કાંત કરવાનું છે. એ ભેદજ્ઞાન પરક છે અસ્થિનાસ્થ્ય અને કાંત. એકલો અનેકાંત કાર્ય સિદ્ધિ નહીં થાય.
આપણે ત્રણ પ્રકારના લીધા ને,
અને કાં ત્રણ પ્રકાર,
બેમાં તો ભેદ જ્ઞાન છે,
બેમાં ભેદ જ્ઞાન. પેલા સ્વચતુષ્મા પરચતુષ્ટિ નાસ્તી, એટલે બે દ્રવ્યની ભિન્નતા, એ પેલા નંબરનું મને કાં છે કે જેથી બે દ્રવ્યની ભિન્નતા એટલે બે દ્રવ્યની એકતા તૂટી ગઈ. બીજા નંબરનું અને કાં દ્રવ્યમાં પર્યાયની નાસ્તી, એ બીજા નંબરનું અને કાં છે. અને દ્રવ્યમાં પર્યાયની નાસ્તી એવો દ્રવ્ય સામાન્ય હું એમ છો અનુભવ થાય તો એમાં સમ્યક એકાંત પૂર્વક અને કાંત, એટલે સામાન્યના જ્ઞાન પૂર્વક વિશેષનું જ્ઞાન થાય સાથે યુગપદ એક સમયમાં, એનું નામ અનેકાંતિક પ્રમાણ જ્ઞાન થયું, નહીં પૂર્વક પ્રમાણ. કોને પડી છે આ બાકી ચોખ્ખું છે, ચોખ્ખું છે,
કેટલા વ્યવસ્થિત
અસ્તિ નાસ્તિ અનેકાંતમાં તો સામાન્ય ખ્યાલમાં આવે છે, સામાન્ય દ્રષ્ટિ, સામાન્ય વિષય ખ્યાલમાં, દ્રષ્ટિ
ખ્યાલ ઉપાધિ તત્વ ખ્યાલમાં આવી જાય, એ તત્વ ને ઉપાધિ બોલું વાંચો.
શુદ્ધ જીવ છે, ટંકોર કેળ છે, ચિદરૂપ છે, એમ કેવું તે વિધિ કહેવાય છે. જીવનું સ્વરૂપ અનસ્થાન નથી, કર્મ કર્મ જીવના નથી, ભાવ કર્મ જીવનું નથી, એમ કેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થકું જ્ઞાન પ્રગટ થાય છે કે મનો મન એટલે અંત કરણેન્દ્રિયને
બંધો અર્થ
વળી કેવું થતું થતું કે વિશુદ્ધ આઠ કર્મો થી રહિત પણ સ્વરૂપ રૂપે પરણ્યું થતું. વળી કેવું થતું થતું સ્ફુટ સ્વ સંવેદન પ્રત્યક્ષ થતું
થતું.
વળી કેવું થતું થતું કે સ્વ સ્વરૂપ જ છે ક્રીડાવન જેનું, એવું થતું થતું. સ્વ સ્વરૂપ જ છે ક્રીડાવન જેનું, એવું થતું થતું. વાહ. વળી કેવું થતું થતું અનંત ધામ એટલે મર્યાદાથી રહિત છે તે જ કુંજ જેનો, એવું થતું. વળી કેવું થતું હતું કે નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ વડે તે કાળ શાશ્વત છે.
પ્રતાપ જેનો
શાશ્વત છે, પ્રતાપ જેનો એવો થતો થતો. વળી કેવું થતું થતું? અડોલ અને વધારે મોટું એવું થતું થતું. અડોલ અને બધાથી મોટું એવું થતું થતું. વળી કેવું થતું થતું? અનાકુલમ, ઇન્દ્રિય જેને સુખ દુઃખથી રહિત. અતિન્દ્રિય સુખ સ્વરૂપ વિરાજમાન થતું થતું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે કે અનાદિકાળથી જીવ સાથે મળેલા ચાલ્યા આવતા જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય એવા છે જે દ્રવ્ય પિંડ રૂપ આઠ કર્મ તથા ભાવ કર્મ રૂપ છે જે રાગ દ્વેષ મોહ પરિણામ ઇત્યાદિ છે જે બહુ વિકલ્પો તેમના વિનાશથી જીવ સ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલા છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જલથી ભિન્ન છે.
તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે. જળ પોતાના સ્વરૂપે છે.
જળ પોતાના સ્વરૂપે છે. તેવી રીતે સંસાર અવસ્થામાં જીવ કર્મ બંધ પર્યાય રૂપે એક ક્ષેત્રે મળેલા છે તે જ અવસ્થામાં જો શુદ્ધ જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે. એથી બઢિયા વાત
અનુભવ કરવામાં એ વખતે આ કર્મથી ભિન્ન છે, ભાવ કર્મથી ભિન્ન છે અનુભવ થાય.
બરાબર,
સંયોગ સંયોગ મારી ગયો, સ્વભાવ સ્વભાવ મારે આવ્યું.
સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે. જીવ દ્રવ્ય સ્વચ્છ સ્વરૂપે જેવું કહ્યું તેવું છે.
તેવું છે.
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 જીવ દ્રવ્ય સ્વચ્છ સ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઉપજી તે કહે છે. જે કારણથી ગણધર મુનીશ્વરોને પ્રતીતિ ઉપજાવીને આવી બુદ્ધિ જે રીતે ઉપજી તે કહે છે. જે કારણથી ગણધર
મુનીશ્વરોને પ્રતીતિ ઉપજાવીને દ્વિધ્વનિ છૂટી અને આવું ભેદ જ્ઞાનનો મંત્ર આવ્યો તો ગણધર અને બીજા મુનિઓને આ રીતે અનુભવ થાય.
કયા કારણથી પ્રતીતિ ઉપજી તે કહે છે કે ચેતન દ્રવ્ય અને જળ કર્મ નો કર્મ ભાવ કર્મ તેમના વિવેક એટલે ભિન્ન ભિન્ન પણારું વિસ્તીર્ણ જ્ઞાન દ્રષ્ટિથી જીવ અને કર્મ નો ભિન્ન ભિન્ન અનુભવ કરતા જીવ જેવો કયો છે તેવો છે.
જો આમાં સંસ્કૃતમાં છે જીવ પછી અજીવ. જીવ છે ચેતન દ્રવ્ય. અજીવ સંસ્કૃતમાં છે ને, એનો અર્થ કે જળ. જળના ભેદ કર્યા, કર્મ નો કર્મ ભાવ કરવી. જળ ના ત્રણ ભેદ છે, ચેતન ના નથી. બરાબર, તેમનો વિવેક એટલે જીવ અજીવ નો વિવેક. જીવ અજીવ વચ્ચે ભેદ ના. આત્મા ને આશ્રય નો ભેદ ના. અહીંયા જીવ ને અજીવ નો ભેદ ના. અજીવ અધિકાર
અજીવ અધિકાર
ભિન્ન ભિન્ન પણ રૂપ વિસ્તીર્ણ જ્ઞાન દ્રષ્ટિથી જીવ અને કર્મ નો ભિન્ન ભિન્ન અનુભવ કરતા બે ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે એમ કરતા જીવ જેવો કયો છે તેવો છે. જે વિધિથી કયો ટંકોશ કિરણ શુદ્ધરૂપ જીવ એવો છે. બસ કયો